ઓમ શ્રી સાઈરામ. પરમ પૂજ્ય ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. લીલા કૈવલ્ય વાહિની પરમેશ્વરની બ્રહ્મલીલા. આ પુસ્તકમાં ભગવાને સાધક સાથે વાર્તાલાપ કરીને અનેક પ્રશ્નોના જવાબો આપેલા છે, જે આપણે પ્રશ્નોત્તરીના સ્વરૂપે જ આપણે અત્યારે એ જોઈશું. સાધક સાથેનો સાઈનો વાર્તાલાપ.
ભારતીય સંસ્કૃતિ માટે પ્રતિબંધ હોય એવા બધા જીવનના દરેક પાસા માટે વેદોને જ મૂળ આધારરૂપે સ્વીકારે છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે તેમની શ્રદ્ધાના પાયામાં વેદો છે. તો આ વેદો ખરેખર શું કહે છે? કયા કારણથી વેદોને આટલું બધું મહત્વ અપાય છે?
અરે ભલાભાઈ, ભારતમાં જન્મીને પોતાને ભારતીય કહેવડાવવા છતાં તને વેદો શું છે તે ખબર નથી? ઠીક, દિવ્ય જ્ઞાનની રાશિને વેદનું નામ અપાયું છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાળમાંથી પસાર થવા છતાં જે સત્ય વિપરીત થતું નથી કે પરિવર્તન પામતું નથી, તે સત્યનું જ્ઞાન વેદો આપે છે. ત્રણેય લોકના કલ્યાણ અને સુખની વેદો ખાતરી આપે છે. માનવ સમાજને શાંતિ અને સલામતી બક્ષે છે. વેદો સત્ય રજૂ કરતા શબ્દોનો સમુચ્ય છે. જે ઋષિઓએ પોતાની જાગૃતિ દિવ્ય ચેતનામાં આ જ્ઞાન ઝીલવાની ક્ષમતા પ્રાપ્ત કરી હતી, તેઓની આર્ષદ્રષ્ટિથી ઝીલાયેલું સત્ય આ શબ્દો કે વાણીમાં છે. હકીકતમાં શબ્દ એ ઈશ્વરનો કે પરમાત્માનો શ્વાસ જ છે. આ હકીકતમાં જ વેદોનું અનન્ય મહાત્મ સમાયેલું છે.
પરંતુ સાંસારિક જીવન ક્ષેત્રે માનવીના રોજિંદા ભૌતિક સ્તર પર વેદોમાંથી કયા પ્રકાશની આશા રાખી શકાય?
જગતમાંનો પ્રત્યેક જીવ પોતાની ઈચ્છા મુજબનું પ્રાપ્ત કરવા મહેનત કરે છે અને પોતાને અણગમતું ટાળે છે. જાણી લો કે આ બંને પ્રયત્નોમાં સફળ થવા માટેની શીખ કે એ માટેનું જ્ઞાન વેદો આપે છે. અર્થાત શું કરવું અને શું ન કરવું જોઈએ તે અંગેના નિયમો વેદો આપે છે. શું કરવું જોઈએ એ માટેની ભલામણો અને શું ન કરવું જોઈએ એ માટેની પાબંદી મુજબનું વર્તન વ્યક્તિ કરે છે ત્યારે તે સારું પામી શકે છે અને બુરું નિવારી શકે છે. ભૌતિક અને આધ્યાત્મિક આલોક અને પરલોક બંને સાથે વેદો સંકળાયેલા છે. સાચું જ કહીએ તો સમગ્ર જીવન ભરેલું છે. વ્યક્તિએ એના આદેશોનું પાલન કરવું જ રહ્યું. વેદ શબ્દ મૂળ ધાતુ વિદમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે જાણવું. એટલે બધા જ જ્ઞાનનો સમાવેશ વેદોમાં થઈ જાય છે. માનવીને જે જ્ઞાન મળ્યું છે તેનાથી જ એકબીજા પ્રાણીઓથી તે જુદો તરી આવે છે. જ્ઞાનથી વંચિત માનવી માત્ર અને માત્ર પશુ જ છે.
લોકો કહે છે વેદો અસંખ્ય છે, અનંત છે, તો શું તે બધા જ્ઞાનના ભંડારરૂપ છે?
અનંતો વૈ વેદઃ, વેદો અનંત છે. પરંતુ એ ધ્યાનમાં રાખજો કે પ્રારંભ કાળે તો માત્ર એક જ વેદ હતો, પાછળથી તેમાંથી ત્રણ અને પછી ચાર વેદો થયા.
એકને અનેકમાં શા માટે વિભાજિત કરવામાં આવ્યા? એનાથી કઈ ખાસ જરૂરિયાત સંતોષાય?
વેદો વિશાળ અને અસીમ હોવાથી સામાન્ય જનને માટે એનો અભ્યાસ મુશ્કેલ બન્યો હતો. વધુમાં એ અભ્યાસ પૂરો કરવામાં અનંત કાળ વીતી જાય એટલે એનો અભ્યાસ કરવા ઉત્સુકજનો ભયગ્રસ્ત થઈ ગયા. એટલે ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો વેદાભ્યાસ માટે ઉત્કંઠા બતાવતા. આ બધા કારણોથી જેઓ અભ્યાસ કરતા કે અભ્યાસ કરવા માટે ઉત્સુક હતા એ બધાની ક્ષમતાની મર્યાદા અનુસારનો અભ્યાસક્રમ ઘડવા માટે કંઈક તો કરવું જરૂરી છે. ઋગ અથવા તો વેદોમાંના પ્રશંસા કે સ્તુતિના સ્તોત્રો બીજાઓથી અલગ તારવીને ઋગ સંહિતા અને યજુ સંહિતાના શીર્ષક હેઠળ ભેગા કરવામાં આવ્યા. સામના છંદો જે સંગીતગાન માટેની ક્ષમતા ધરાવતા હતા તેનો સમુચ્ય સામ સંહિતા શીર્ષક હેઠળ અને અથર્વ મંત્રને સૂત્રો કે મંત્રો અથર્વ સંહિતા શીર્ષક હેઠળ સંકલિત કરવામાં આવ્યા.
આ ગ્રંથોમાં વહેંચાયેલું આ સામૂહિકરણનું કાર્ય કઈ વ્યક્તિએ કર્યું?
એ કાર્ય મહર્ષિ વ્યાસે કર્યું, જેઓ પોતે નારાયણ ભગવાન વિષ્ણુના આંશિક અવતાર જ હતા. તેઓ પરાશર મુનિના પુત્ર હતા. તેમણે શાસ્ત્રો અને આધ્યાત્મિક મીમાંસાઓ આત્મસાત કર્યા હતા. તેઓ પોતે એક મહાન ઋષિ મહર્ષિ હતા. તેઓ અત્યંત કૌશલ્યભર્યો સમન્વય સાધી શકતા હતા. માનવજાતના કલ્યાણ અર્થે વેદોનું ચાર ભાગમાં સંકલન કર્યું અને બધા માટે ધર્મપરાયણ જીવન જીવવાની સુવિધા કરી આપી. તેમણે વેદોને ચાર ભાગમાં વિભાજિત કર્યા, પાંચ સંહિતાઓની રચના કરી.
આપે હમણાં સમજાવ્યું તે મુજબ ચાર વેદો એ ચાર સંહિતાઓ છે, તો પાંચમી થી કયો હેતુ સિદ્ધ થાય છે? એ વધારાની સંહિતા કઈ રીતે રચાઈ?
યજુ સંહિતા કે યજુર્વેદ બે ભાગમાં વહેંચાઈ ગઈ, કૃષ્ણ યજુર્વેદ સંહિતા અને શુક્લ યજુર્વેદ સંહિતા, એટલે કુલ પાંચની સંખ્યા થઈ. આ પ્રક્રિયા અહીંથી અટકીને આ દરેક સંહિતાના વળી ત્રણ ત્રણ પૂરક ઘટકો રચાયા. ચેતનાની જાગૃતિના અને માનસિક સભાનતાના જુદા જુદા સ્તરોએ રહેલા લોકોને જ્ઞાનનો પ્રકાશ પહોંચાડવા માટે આ બધા શાસ્ત્ર ગ્રંથોની રચના થઈ. પ્રત્યેક વ્યક્તિને માર્ગદર્શનનો લાભ મળે અને તે ભવસાગરનો અર્થાત દુઃખનો દરિયો પાર કરી શકે એ તે પાછળનો હેતુ હતો. એટલે જ આ બધા ગ્રંથોમાંના એકેમાં વિષમવાદિતાનો અણસાર સુદ્ધા નથી.
પેલા ત્રણ પૂરક ગ્રંથો કયા છે અને કયા નામોથી ઓળખાય છે?
બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદ ગ્રંથો.
બ્રાહ્મણ ગ્રંથો શું છે?
બ્રાહ્મણ ગ્રંથો મંત્રો અને કર્મકાંડને લગતા સૂત્રોની સમજૂતી આપતા ગ્રંથો છે. યજ્ઞની ક્રિયાઓ અને યજ્ઞો કરતી વખતે કરવાની વિધિઓ એમાં સ્પષ્ટ રીતે વર્ણવેલી છે. અવતરેય બ્રાહ્મણ, તૈતરીય બ્રાહ્મણ, સતપથ બ્રાહ્મણ અને ગોપથ બ્રાહ્મણ જેવા ઘણા ગ્રંથો આવેલા છે.
અને આરણ્યકો શું છે?
તે ગદ્ય અને પદ્ય બંનેમાં છે, જેઓ બ્રહ્મચર્યાશ્રમ એટલે કે આધ્યાત્મિક વિદ્યાભ્યાસનો ગાળો અને ગૃહસ્થાશ્રમ અર્થાત કૌટુંબિક જીવનનો ગાળો પસાર કરીને વાનપ્રસ્થાશ્રમ અર્થાત અરણ્યમાં એકાંતવાસનું જીવન નો સ્વીકાર કરવાના હોય તેમના માર્ગદર્શન માટે છે. અરણ્ય એટલે વન અથવા જંગલ, એટલે કે એકાંતવાળી કુટીરોમાં રહીને શાંતિથી અભ્યાસ અને મનન કરવા માટેના તે ગ્રંથો છે. વ્યસ્ત જીવનના છેલ્લા તબક્કાના કર્મકાંડીય એટલે કે સંપૂર્ણ આધ્યાત્મિક તબક્કા બ્રહ્મકાંડીયની આગળના પ્રાથમિક સોપાનના ગાળા દરમિયાનના કર્તવ્યો અને જવાબદારીઓ અંગેનું તેમાં વિવરણ છે.
સ્વામી, કેટલાક ગ્રંથો માટે મેં બ્રહ્મકાંડ શબ્દ વપરાતો સાંભળ્યો છે, એ શેને લગતો છે?
એ ગ્રંથો યજ્ઞ યાગાતિના કર્મકાંડ અને વિધિઓ ઉપરાંત સદવર્તનની નીતિ નિયમો અંગેના છે. તેમાં વિધિપૂર્વકના કર્મકાંડની ખાસ લાક્ષણિકતાઓ દર્શાવી છે અને નીતિશાસ્ત્રના ખાસ વિસ્તૃત વિધાનો તેમાં આવેલા છે.
અને સ્વામી, આ ઉપનિષદો શું છે?
ઉપનિષદોના અભ્યાસમાં પ્રાવીણ્ય માત્ર વિવેક બુદ્ધિથી જ પ્રાપ્ત થઈ શકે અને ખરેખર એવું પ્રાવીણ્ય પ્રાપ્ત કરવા યોગ્ય એ ગ્રંથો છે. શાસ્ત્રોમાં મનુષ્ય માટે ચાર પ્રકારના લક્ષ્ય નિર્માણ કર્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વિદ્યા અથવા જ્ઞાનના બે પ્રકાર પાડી શકાય છે, અપરાવિદ્યા જે નિમ્ન સ્તરની અને પરાવિદ્યા એ ઉચ્ચ સ્તરની. ચાર વેદો અને પૌરાણિક શાસ્ત્રોનો પૂર્વ વિભાગ વિદ્યા, પહેલા ત્રણ લક્ષ્યો પુરુષાર્થો તે અંગેનું છે, જ્યારે તેનો ઉત્તર વિભાગ અર્થાત વેદાંત એટલે કે ઉપનિષદો પરાવિદ્યા એ છેલ્લું લક્ષ્ય મોક્ષ અંગેનું છે.
પણ આ શબ્દ વેદાંત ક્યાંથી ઉદ્ભવ્યો?
વેદાંત ઉપનિષદોને જ કહેવામાં આવે છે. વેદોનો માત્ર મુખપાઠ એટલે કે ગોખી લેવું, અર્થાત મુખપાઠ કરવો, એવો એનો કોઈ અર્થ રહેતો જ નથી. વેદાંત જ્ઞાનને સમજવું, તેને ગ્રહણ કરવું, વેદાંતમાં પ્રાવીણ્ય મેળવ્યા સિવાય જ્ઞાન પરિપૂર્ણ કદીએ થઈ શકતું નથી.
સ્વામી, ઘણીવાર વેદોને શ્રુતિ પણ કહેવામાં આવે છે, શા માટે?
વેદોને તો 9 નામો છે, એમાંનું શ્રુતિ આ એકમાત્ર નામ છે.
એ 9 નામો કયા કયા છે?
શ્રુતિ, અનુશ્રવા, ત્રય, આમનાય, નામનાય, છાંદસ, સ્વાધ્યાય, આગમ, નિગમાગમ.
આમાંનું દરેક નામ કોઈ ખાસ લાક્ષણિકતા દર્શાવતું હશે. આ નામો કેવી રીતે આવ્યા અને તેમની લાક્ષણિકતાઓ શી છે એ વિશે જાણવાની મારી ઈચ્છા છે. કૃપા કરી મને શીખો.
જરૂર, એ નામોના આંતરિક અર્થો છે. શ્રુતિ એટલે જ સાંભળ્યું છે તે. ગુરુ વેદની ઋચાઓ ભણે છે, શિષ્ય સંપૂર્ણ એકાગ્રતાથી તે સાંભળીને એવા જ સ્વર ઉચ્ચાર સાથે તેનું પુનરાવર્તન કરી બતાવે છે. દરેક મંત્ર કે ઋચા શિષ્યને પૂરતા પ્રાવીણ્યથી બોલતા ન આવડે ત્યાં સુધી તે પ્રક્રિયા ચાલુ રહે છે, એટલે જ શ્રુતિ નામ યોગ્ય ઠરે છે. અનુસરવાનો પૂર્ણ અર્થ થાય છે એટલે કે જે ક્રમવાર સાંભળ્યું છે તે. ત્રય શબ્દ લઈએ, એનો અર્થ થાય છે 3 પ્રારંભકાળમાં વૈદિક શાસ્ત્રોના માત્ર 3 જ સંકલિત ગ્રંથો હતા, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આ 3 જ મહત્વના ગણાતા હતા, એટલે આ શબ્દ ત્રય આવ્યો જે હજીએ ટકી રહ્યો છે. આમનાય શબ્દ મૂળભૂત મનમાંથી આવ્યો છે. મન એટલે શીખવું. વેદોનો અભ્યાસ સાતત્ય જાળવીને સ્થિરતાથી કરવો પડતો હતો, એટલે સામૂહિક રીતે એનું નામ આમનાય અને નામનાય પણ પડ્યું. છાંદસ એટલે કાવ્યનો છંદ, જે સામવેદની જેમ સંગીતબદ્ધ થઈ શકે, એટલે એ નામ વેદોને પણ લાગી ગયું. સ્વાધ્યાય નામ પણ વેદો માટે વપરાતું હતું, કારણ કે વેદોનું જ્ઞાન પિતા તરફથી પુત્રને મળતું હતું. પુત્ર વંશમાં આગળ આ વેદોનું જ્ઞાન પિતા તરફથી પુત્રને મળતું ગયું, એમ વંશ પછી વંશમાં શીખવવું અને શીખવું અર્થાત સ્વાધ્યાય કરવો એમ ચાલતું આવ્યું, તેથી એ નામ પડ્યું. આગમ એટલે જે આવ્યું છે તે ઉદ્ભવ્યું છે, તે નિગમાગમ પણ એ જ શબ્દનું વિસ્તૃતિકરણ છે. વેદો પરમાત્માના શ્વાસમાંથી ઉદ્ભવ્યા છે, એટલે પ્રત્યેક શબ્દ માત્ર પવિત્ર છે, દરેક શબ્દ મંત્ર છે, વેદો બધા જ મંત્ર છે.
મંત્ર એટલે શું?
મંત્ર એ નિશ્ચિત કરેલા લક્ષ્ય ઉપર પ્રકાશ પાડે છે, એટલે મંત્ર રચના છે જે મનન પ્રેરે છે અને તેમાં વૃદ્ધિ કરે છે, અથવા મન દ્વારા જાંચ કે તપાસ કરાવે છે. મંગ અક્ષર જાંચ તપાસની પ્રક્રિયા દર્શાવે છે અને ત્ર તારીને પાર લઈ જવાની શક્તિ, મુક્ત થવાની, ઉગારી લેવાની શક્તિ દર્શાવે છે. ટૂંકમાં મંત્ર એટલે જેની ઉપર મનન કરવાથી ઉગારી લે છે તે. જ્યારે વિધિ યાતો કર્મકાંડ દ્વારા યજ્ઞયાગ થતા હોય ત્યારે વિધિ કરાવનારે તેના પ્રકાર અને મહાત્મ અંગે સતત જાગૃત રહેવું જોઈએ. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જે સૂત્ર એણે બોલ્યા જ કરવું પડે તેને મંત્ર કહેવાય છે. પરંતુ આજે જેઓ આવી વિધિઓ કરે છે તેઓ યાંત્રિક રીતે માત્ર પઠન કરતા હોય છે, અથવા તો જીભ માત્ર ગણગણતી હોય છે. તેઓ મંત્રના અર્થ ઉપર ધ્યાન આપતા નથી. મંત્રોને જ્યારે અષ્ટમ પષ્ટમ કે અગડમ બગડમ રીતે બોલવામાં આવે છે ત્યારે તેનું કોઈ જ ફળ મળતું નથી. વ્યક્તિ જ્યારે મંત્રના અર્થના પૂરા જ્ઞાન અને તેના મહાત્માની સમજ રાખીને એનું પઠન કરે છે ત્યારે તેનું પૂરેપૂરું ફળ મેળવી શકે છે. દરેક વેદની ઘણી શાખાઓ છે અને વૈદિક પંડિતે પ્રત્યેક શાખાની પૂર્ણ દિશા અને હેતુ અંગે પણ જ્ઞાન ધરાવવું જોઈએ.
શાખા શું છે?
શાખા એટલે અંગ, મૂળ વેદમાંથી લીધેલું ઉદ્ધરણ છે. વૃક્ષને શાખાઓ હોય છે, દરેક શાખાને ઉપશાખાઓ કે ડાળીઓ અને પાંદડાના ઝુમખા હોય છે। જ્યારે આ બધા એને ભેગો ખ્યાલ બાંધીએ તો તે વૃક્ષ ઊભું થાય છે। દરેક વેદને કેટલીય મુખ્ય શાખાઓ અને કેટલીય ઉપશાખાઓ હોય છે, એ બધી જ હજી પ્રકાશમાં આવી નથી। માત્ર થોડી જ શાખાઓ ઓળખી શકાય છે અને તેનો અભ્યાસ થયો છે। જે શાખાઓ ભૂલાઈ ગઈ છે કે અભ્યાસમાંથી બાકાત થઈ ગઈ છે એની સંખ્યા પણ હજારોમાં છે। એ બધીના તો નામ અદ્રશ્ય થઈ ગયા છે, એને કોઈ યાદ કરી શકે એમ નથી। આ જ કારણથી શાસ્ત્રો કહે છે કે વેદો અનંત છે, અનંતો વૈ વેદ। પરિણામે દરેક મહાન સંતો અને ઋષિઓ કોઈ એક કે વધારે વેદોમાંથી પોતાના અભ્યાસ અને વિધિ કે આચરણ માટે માત્ર થોડી જ શાખાઓ અપનાવી હતી।
ઋગ્વેદ શું છે, એને એવું નામ કેવી રીતે મળ્યું?
ઋગ્વેદ એ પરમાત્માની સ્તુતિ માટેના મંત્રો અને સ્ત્રોતોનો સમુચ્ય છે। ઋગ્વેદ નામે જે દેવતાઓની સ્તુતિ કરવામાં આવી હોય તેમને લાગુ કરી શકાય છે।
આ વેદમાં કયા દેવતાની સ્તુતિ કે એમનો મહિમા સૌથી વધારે ગવાયો છે?
એમાં ઘણા દેવતાઓની સ્તુતિ છે, પરંતુ એમાંની 23 અગત્યના દેવતાઓનો ઉલ્લેખ ઋગ્વેદમાં થયેલ છે।
આ બધા દેવતાઓ માનવ સ્વરૂપે છે કે એમના કોઈ ખાસ આગવા સ્વરૂપો છે?
તેઓના સ્વરૂપો માનવી જેવા જ છે।
એમના સ્વરૂપો ખ્યાલ આવવા વિનંતી છે, એમાંના જાણકારી આપશો? એમના સ્વરૂપોનો ખ્યાલ આપવા વિનંતી છે, એમની જાણકારી આપશો?
સૂર્ય, સૂર્ય દેવતા એમના કિરણો એમના બાહુઓ છે। અગ્નિ દેવતા જ્વાળાઓ એમની જીવા છે। એમનું ચિત્રણ કંઈક આ પ્રમાણે કરવામાં આવ્યું છે। અગ્નિ દેવતાનો જન્મ સુકુ કઠણ લાકડું અર્થાત અરણી ગોળ વલોવવામાં આવે છે ત્યારે થાય છે। અગ્નિને મા બાપ છે, પરંતુ એનો જન્મ થતાની સાથે જ એ પોતાની મા અને બાપને ખાઈ જાય છે। એટલે કે લાકડાના જે બે ટુકડાના સંઘર્ષમાંથી તણખો ખર્યો તે બે અગ્નિથી નાશ પામે છે। અગ્નિને 10 દાસીઓ હોવાનું પણ કહેવાય છે। એ દાસીઓ 10 આંગળીઓ છે જે અરણીને પકડે છે અને ગોળ ગોળ ઘુમાવે છે। જેટલી વાર અરણીને વિધિસર ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે એટલી વાર અગ્નિ પેદા થાય છે। એટલે જ અગ્નિને બહુજન્મ અર્થાત વારંવાર જન્મનારો એવું નામ મળ્યું છે। ધુમાડાની કે ધૂમની શેર અગ્નિની હાજરી દર્શાવે છે। એ જાણ કે એનો ધ્વજ અર્થાત કેતુ છે, તેથી અગ્નિનું બીજું નામ ધૂમકેતુ પણ રાખવામાં આવેલ છે, જે નામે એમનું આહવાન કરવામાં આવે છે। અગ્નિને યજ્ઞ સારથી પણ કહે છે, યજ્ઞ માટેના રથનો સારથી, કારણ કે અગ્નિકુંડમાં જે જે દેવતાઓને આહુતિ અર્પણ કરાય છે તે બધા દેવતાઓને અગ્નિ આ રથમાં બેસાડીને યજ્ઞ સ્થાને લાવે છે। જે દેવતાઓને આહુતિ અર્પણ કરાય છે તે અર્પણ અગ્નિ દ્વારા એમને પહોંચે છે। દરેક યજ્ઞમાં અગ્નિ સૌથી અગત્યનો ભાગ ભજવે છે। ઋત્વિક અર્થાત પૂજારી, હોતા અર્થાત સ્તુતિગાન કરનાર, પુરોહિત અર્થાત વિધિ કરાવનાર અને બ્રહ્મા અર્થાત કર્મકાંડ ઉપર દેખરેખ રાખનાર એમ ચારેય દેવતાઓ વતી તેમનું પાત્ર અગ્નિ જ ભજવે છે। એટલે એ માટે પણ અગ્નિની સ્તુતિ કે પ્રશંસા કરવામાં આવે છે। અગ્નિ મનુષ્યનો નિકટનો મિત્ર છે, કારણ કે અગ્નિ વિના એ ભાગ્યે જ જીવન વિતાવી શકે। માનવીની શરીરની અંદરની અને બહારની બધી જ પ્રવૃત્તિઓના પાયામાં અગ્નિનો સિદ્ધાંત રહેલો છે। એટલે અગ્નિને ગૃહપતિ અર્થાત ઘરના માલિક તરીકે પણ સંબોધવામાં આવે છે। અગ્નિને પોતાની કોઈ જ પસંદગી નથી કે પોતાનો કોઈ પૂર્વગ્રહ નથી। અગ્નિ બધા જ પ્રાણી માત્રને બધી જ જાતિઓને કે જ્ઞાતિઓને કોઈ પણ ભેદભાવ વિના સરખા જ ગણે છે। એટલે એને સમમિત્ર અર્થાત એક સરખા મિત્ર તરીકે પણ સંબોધન થાય છે।
ઋગ્વેદનો મુખ્ય ઉપદેશ શું છે?
ઋગ્વેદ સંપનો પાઠ શીખવે છે। બધા જ મનુષ્યોને તે એક સરખી જ પવિત્ર ઈચ્છાઓ રાખવાનો બોધ આપે છે. બધા જ હૃદયોમાં એક સરખી સારી અપેક્ષા પ્રજ્વલિત થવી જોઈએ. બધા જ વિચારો ઉમદા લક્ષ્ય તરફ લઈ જતા શુદ્ધ ઈરાદાઓ વડે જ દોરવાતા હોવા જોઈએ. બધા જ મનુષ્યોએ સત્યને એક જ માર્ગે ચાલવું જોઈએ, કારણ કે બધા એક જ પરમાત્માના પ્રગટ સ્વરૂપો છે. આજે લોકો માને છે કે માનવ જાતની એકતાનો પાઠ તદ્દન નવો જ છે અને એ દિશામાં પ્રગતિ કરવાનો વિચાર ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. પરંતુ માનવ વંશની એકતાનો વિચાર સહેજ પણ નવો નથી. ઋગ્વેદના કાળમાં આ જમાના કરતા પણ વધારે સ્પષ્ટતાથી અને ભારપૂર્વક આ વિચાર જાહેર થયો હતો. એકતા કે એકાત્મતા એ ઋગ્વેદની સર્વશ્રેષ્ઠ આદર્શ છે. બધા જ ઈશ્વરના અંગો છે, બધામાં એની જ શક્તિ એની જ ઉર્જા છે. દરેકની અંદર રહેલ વાસ્તવિક કે હકીકતરૂપ આત્મા એ સાચા અર્થમાં તો એકની જ અભિવ્યક્તિ છે, જેણે અનેક રૂપ ધારણ કર્યા છે. વેદોનો આદેશ છે કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે ભિન્નતાનું અંતર લાદવું ન જોઈએ. માનવીમાં આજે આવો વૈશ્વિક અને સર્વગ્રાહી દ્રષ્ટિકોણનો અભાવ છે. લોકોએ ભેદભાવવાળો અને સંઘર્ષો અનેક ગણા વધારી દીધા છે અને તેમના પોતાના જીવન સંકુચિત અને કુંઠિત બની ગયા છે. પ્રાચીન કાળમાં ઋગ્વેદે પાબંદીઓની અવરોધોને તોડી નાખીને સંકુચિતતાની લાગણીઓને ફગાવી દીધી હતી અને એકતા જાહેર કરી દીધી હતી.
યજુર્વેદ શું છે? એ નામથી જ એને શા માટે ઓળખવામાં આવે છે?
એ નામ મૂળ ધાતુ યજમાંથી આવ્યું છે. એની ઘણી વ્યુત્પત્તિઓ થઈ છે અને દરેકનો એક ખાસ અર્થ છે, પરંતુ સૌથી વધુ ચલણમાંનો અર્થ છે દેવપૂજા અને દાન, બક્ષિસો આપવી. યજુર્વેદમાં દેવતાઓને પ્રસન્ન કરવા માટેના યજ્ઞ અને યાગાદિ કર્મો અંગેની વિધિઓ અને રીતિઓનું વર્ણન છે. અધ્વરનો અર્થ પણ યજ્ઞ થાય છે, એટલે યજુર્વેદને કેટલીક વાર અધ્વરવેદ પણ કહેવામાં આવે છે.
યજુર્વેદમાં શો બોધ સમાયેલો છે?
મીમાંસાને આધારે યજુર્વેદના બે સંપાદનો થયા છે. એક ગ્રંથ આદિત્ય અથવા તો સૂર્યની પ્રણાલિકાઓને અને બીજો ગ્રંથ બ્રહ્માની પ્રણાલિકાઓને મધ્યબિંદુ તરીકે રાખીને રચાયો છે. આ બીજા ગ્રંથને કૃષ્ણ અર્થાત કાળો યજુર્વેદ તરીકે અને પહેલાને શુક્લ અર્થાત શ્વેત યજુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. શુક્લ યજુર્વેદ ઉત્તર ભારતમાં અને કૃષ્ણ યજુર્વેદ દક્ષિણ ભારતમાં વધુ પ્રચલિત છે. કૃષ્ણ યજુર્વેદનું સંપાદન ઋગ્વેદના મંત્રોની વધુ નિકટ છે. આમાં રહેલા મંત્રો અને સૂત્રોનો ઉપયોગ યજ્ઞના અગ્નિમાં દેવતાઓને નૈવેદ્ય અર્પણ અથવા આહુતિ આપતી વખતે તેમની પૂજા અર્ચનામાં કરાય છે. કૃષ્ણ યજુર્વેદમાં 86 શાખાઓ સમાયેલી છે અને દરેક વિશે ખાસ સમજૂતી માટેની ટિપ્પણીઓ એમાં આપવામાં આવી છે, પરંતુ એનો અભ્યાસ કે આચરણ કરનાર લોકો ન હોવાથી એમાંની ઘણી ખરી સ્મૃતિમાંથી આજે તે વિસારે પડી ગઈ છે. માત્ર 4 જ ટકી રહી છે, બાકીની 82 કાળની ગર્તામાં ડૂબી ગઈ છે. શુક્લ યજુર્વેદની 17 જેટલી ધ્યાનાકર્ષક શાખાઓ છે, પરંતુ તે બધીએ પણ કાળની અસર ઝીલી શકી નથી અને હવે તેમાંની માત્ર 2 જ ઉપલબ્ધ છે. આ 2 શાખાઓ કેટલી અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ હશે તેનો ખ્યાલ કરીએ છીએ ત્યારે એક જ નિષ્કર્ષ ઉપર આવી શકાય છે કે આ વેદ અનન્ય મૂલ્ય અવર્ણનીય છે. વેદોના જ્ઞાન વૈભવ અને એની મહત્તાનો અંદાજ લગાવવો એક એવું કપરું કાર્ય છે જે કોઈ જ કરી ન શકે. વેદોને ભાષા કે કલ્પના દ્વારા પહોંચી શકાય તેમ નથી. યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસાસહ, અર્થાત એવું કે જેનાથી શબ્દો અથડાઈને પાછા ફરે છે અને મન વડે જ તે પ્રાપ્ત થાય એમ નથી. આને જ સત્ય તરીકે જાણ અને આ જ સત્ય છે એ જાણવા બદલ તું એનું ગૌરવ લે અને આ પ્રમાણે તું એને ઓળખી શક્યો એનું પણ તું ગૌરવ લે. જેઓ આ બાબત જાણી શક્યા છે તેઓ ખરેજ ઈશ્વરના કૃપા પાત્ર ગણાય. ઊંડાણમાં ડૂબકી મારીએ તેઓ કિંમતી રત્નો મેળવી શક્યા છે. તેમના જીવનનું લક્ષ્ય તેમને પ્રાપ્ત થઈ ગયું છે. તેમનો પુરુષાર્થ પણ સફળ થયો છે.
સ્વામી, આપે જણાવ્યું કે વેદોને બીજા 9 નામો વડે પણ ઓળખાવાયા છે, તો એનાથી પણ વધારે નામો પણ છે કે કેમ?
એને માત્ર 9 નામો વડે થોડા ઓળખી શકાય? એના તો બીજા ઘણા નામો છે. દ્રષ્ટાંત રૂપે જોઈએ તો એને પ્રશ્ન પણ કહે છે અને પ્રમથા જ પણ કહે છે. આ નામો વેદોના વિવિધ પાસાઓને અને એમાં રહેલા બોધના લક્ષણો અને સંદર્ભો રજૂ કરે છે.
પ્રશ્ન, એનો શું અર્થ થાય છે?
સર્વશક્તિમાન પરમેશ્વર પ્રશ્ન ગર્ભ છે, જેમાં બધું સ્પષ્ટીકરણ અને જ્ઞાન સમાયેલું છે. પ્રશ્ન શુદ્ધિ, સ્પષ્ટતા અને પવિત્રતાનો નિર્દેશ કરે છે. એ શબ્દ દર્શાવે છે કે પરમેશ્વરમાં નિર્મળ બુદ્ધિ છે. એ જ જ્ઞાનને વેદોમાં શબ્દોનું રૂપ આપવામાં આવ્યું છે. પવિત્ર ચેતના અને નિર્મળ બુદ્ધિ ધરાવતા ઋષિઓ સર્વવ્યાપી બ્રહ્મ અર્થાત કોસ્મિક સેલ્ફને જ તેમને પ્રેરણા આપે છે અને તેમને સ્ત્રોતો અને મંત્રોને સ્પષ્ટ રૂપે નિહાળવાની આર્ષ દ્રષ્ટિનું વરદાન આપે છે. આવા ઋષિઓ જેઓ પરમેશ્વરની ભક્તિ કરતા કરતા સત્યને જાણી શક્યા, તેમણે પણ બ્રહ્મની ઓળખ પ્રાપ્ત કરી અને એને પ્રશ્નગર્ભ નામાભિધાનથી નવાજ્યા. ઋષિઓ જેઓ આર્ય દ્રષ્ટિ રચી શકતા હતા, તેઓ કર્મબંધનોથી બંધાતા ન હતા. તેઓ બ્રહ્મમાં સમાઈ જઈને ફરી જ્યારે આવિષ્કાર કે અભિવ્યક્તિ શરૂ થાય ત્યારે બ્રહ્મમાંથી પુનઃ પ્રગટતા, એટલે જ અજહ અર્થાત અજન્મા તરીકે તેમનું અભિવાદન કરવામાં આવે છે. વેદો આ શબ્દોમાં તેમનો જય જયકાર કરે છે. તેમની પ્રકૃતિ શુદ્ધ અને પવિત્ર તેજોમય હોય છે, એટલે તેમને અર્થાત ઋષિઓને પણ પ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે. ઈશ્વર કૃપાથી પ્રાપ્તિ માટે તેઓ એટલી તીવ્ર યાતના ભરી ઉત્કંઠા સેવતા કે તેમની સમાધિની અવસ્થામાં બ્રહ્મ આપોઆપ સ્વયં પ્રગટ થાય અને તેમને બ્રહ્મયજ્ઞની દ્રષ્ટિનું પ્રદાન કરતા.
બ્રહ્મયજ્ઞ શું છે?
બ્રહ્મયજ્ઞ એ સ્વાધ્યાય છે, એટલે કે વેદોનો ગ્રહણ અભ્યાસ અને તે મુજબનું આચરણ. જે ઋષિઓ અજન્મા અર્થાત અજહ હતા, તેમને બ્રહ્મ દ્વારા તેમને મળેલી દ્રષ્ટિ પ્રમાણે તેમને લાધેલા સત્યને રૂપ મંત્રો, સ્ત્રોતો કે સૂત્રો આપીને તેનો પ્રસાર કરવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. તેમણે જ જગતની શાંતિ અને સમૃદ્ધિ અર્થે યજ્ઞ યાગાતિની વિધિઓ રચી અને એ દ્વારા પોતાને લાધેલ સત્યને સ્વરૂપ આપ્યું. જેઓ પોતાના હૃદયમાં મંત્રની જાગૃતિ, પરમ સત્યનું જ્ઞાન, બ્રહ્મનો અર્થ અને તેનું મહાત્મા અને ધર્મ અર્થાત સામાજિક સુસંવાદિતા, વ્યક્તિગત હક અને ફરજો તે અંગેના નીતિ નિયમોનું સાંગોપાંગ ધારણ કરી રાખતા હતા, તેઓને વેદો ઋષિ તરીકે સ્વીકારતા હતા. આવા ઋષિઓ દ્વારા અધિકૃત અને સ્વીકૃત કર્મકાંડીય વિધિ પૂર્વકના અર્પણ અર્થાત આહુતિને યજ્ઞ કહે છે. સત્યની પ્રાપ્તિ માટેની તીવ્ર ઉત્કંઠાને તપ કે તપસ્વી જીવન કહે છે. બ્રહ્મની પ્રાપ્તિથી થતી હોવાથી એને અર્થાત બ્રહ્મને તપોજ અર્થાત તપથી મળનાર કહે છે અને બ્રહ્મ તરફથી તપસને મળેલા પ્રતિભાવને વેદવાક અર્થાત દેવવાણી કહે છે. તપોજનો અક્ષરશઃ અર્થ તપમાંથી જન્મેલું એવો થાય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તપમાંથી જન્મવા સુધી બ્રહ્મનું અસ્તિત્વ હતું જ નહીં. બ્રહ્મ તો સનાતન છે, અનાદિ છે, તેનો કોઈ પ્રારંભ છે જ નહીં, એના પર કાળની કોઈ અસર થતી નથી, એટલે તે કાલાતીત છે. તપમાંથી જન્મેલું એટલે જેણે તપ કર્યું તે વ્યક્તિ માટે તે પ્રકાશમાં આવ્યું, એટલે કે એને બ્રહ્મ દર્શન થયું, તે હંમેશ માટે છે જ. બ્રહ્મે જ એવો સંકલ્પ કર્યો છે. બ્રહ્મે જ પોતાના વાકરૂપે શબ્દરૂપે પ્રગટ થયો. એ શબ્દ જ વેદ મંત્ર બન્યો, એટલે સર્વશક્તિમાન પરમેશ્વરને વેદોમાં મંત્રકૃત કે મંત્રકૃત અર્થાત મંત્રના રચનાર કે ઋષિકૃત ઋષિઓના સર્જક તરીકે વર્ણવવામાં આવે છે. આ નામો કોઈ કોઈ જગ્યાએ દેખાતા બીજા નામો જેવા કે સ્વયંભૂ અર્થાત પ્રગટેલા, તપોજ એટલે કે તપમાંથી જન્મેલા વગેરે ઉપરાંતના છે. મેં પ્રશ્નગર્ભ નામનો ઉલ્લેખ કર્યો. પરમેશ્વરનું એ નામ અર્થસભર છે. એ નામ અન્ન, જળ, અમૃત અર્થાત અમૃત્વ આપનાર અને વેદના જ્ઞાનનો સંકેત આપે છે. સર્વશક્તિમાન બ્રહ્મમાં જ આ બધું હોવાને કારણે જાણે કે ગર્ભની જેમ, તેથી એને બ્રહ્મને પ્રશ્નગર્ભ નામ મળ્યું. આ રીતે બ્રહ્મવેદરૂપ તરીકે પોતાની આંતરિક વાસ્તવિકતા જાહેર કરે છે.
સ્વામી, પ્રથમ જ આ બીજું નામ પણ આપે આપ્યું એનો શું અર્થ થાય?
ત્રય એટલે કે વેદની વેદોમાં પ્રથમ જ તરીકે પ્રશંસા કરવામાં આવી છે. ઉપસ્થાન પ્રથમ જામ આ વિધાન એ માન્યતા દર્શાવે છે કે પ્રથમ જ અથવા તો પહેલા જન્મેલાનો આદરપૂર્વક અભ્યાસ કે ઉપસ્થા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વ્યક્તિ વિનમ્રતાથી આ પવિત્ર વેદવાક્યનો અભ્યાસ ન કરે ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ શકે નહીં. આમાં માત્ર મોંએથી જ કે ઓઠોથી વેદોનું પઠન કરવું પર્યાપ્ત નથી, પરંતુ વેદોના શબ્દોના અર્થ અને એમાં રહેલા આદેશ અંગેની સંપૂર્ણ સભાનતા સાથેની વેદોની સેવા અને એની સભાન પૂજા જરૂરી છે. ઉપરના વિધાનમાં આ જ વાત સરળતાથી રજૂ થઈ છે.
સ્વામી, પ્રથમ જ આ કયા વેદમાં આવે છે?
ઋગ્વેદમાં એક વાત ધ્યાનમાં રાખો કે પ્રથમ જ અને એવું જ બીજું નામ પૂર્વ જ વેદો સૌથી પહેલા ક્યારે પ્રગટ થયા એની શોધની અશક્યતા દર્શાવે છે. વેદો અનાદિ છે, જેનો કોઈ પ્રારંભ નથી. આ જ કારણથી વાલ્મીકિ ઋષિએ આ શબ્દ વાક્ને સૌથી પ્રથમ અગમ અગોચર રહસ્યમય શબ્દ અગ્રવાક કહીને તેની પ્રશંસા કરી છે. બ્રહ્મના સંકલ્પનું પહેલું ધનીકરણ બ્રહ્માંડ અથવા તો બ્રહ્માંડ ગર્ભ એવા હિરણ્યગર્ભ રૂપે થયું એ પણ પ્રથમ જ છે. નિરાકારનું જ્ઞાન અને તેનું સાકાર સ્વરૂપે આવિષ્કરણ થયું. બ્રહ્મ વિદ્યા એ પણ પ્રથમ જ છે. વેદોના કયા પ્રમાણેની એ પ્રથમ જાણકારી છે, આદિ જ્ઞાન છે. બ્રહ્મ અને હિરણ્યગર્ભ એ બંનેનો કેટલીક વાર પ્રથમ જ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
આ બે માંથી ખરેખર પ્રથમ પહેલું કોણ છે?
બ્રહ્મ જ સૌ પ્રથમ છે, એ હંમેશા હતું અને છે. એમાંથી જ હિરણ્યગર્ભનો જન્મ થયો અને એમાંથી જ વેદો પ્રગટ થયા. એટલે વેદો માટે પ્રથમ જ એ નામકરણ સુયોગ્ય છે. ઋષિઓએ પ્રથમ વેદો સાંભળ્યા અને તેમને ઉચ્ચારિત કર્યા અર્થાત ઉદ્ઘોષ કર્યો. એટલે વેદોને આર્ય અર્થાત ઋષિઓ સાથે સંબંધ ધરાવનાર પણ કહે છે. વેદ એ ધર્મના નૈતિક જીવન અને સદવર્તનના મૂળ સ્ત્રોત રૂપે છે. જેઓ વેદોમાં દર્શાવ્યા મુજબના અને મીમાંસા દ્વારા અર્થઘટન મુજબના કર્તવ્ય કરવાના અને નિદ્ધ કર્મો અંગેના ધોરણોનું પાલન કરે છે તેઓ જ ધર્મપરાયણ કહેવડાવવાને પાત્ર છે. જેઓ તેમનું અર્થઘટન પોતાની ઈચ્છાનુસાર કરે છે તેઓ અધર્માચરણ કરે છે, આ જ એનો અર્થ છે.
અર્થ એનો શું અર્થ થાય છે?
અર્થ છે શ્રેષ્ઠતાની જાહેરાત. જાહેરાત વેદોમાં ઋષિ મુનિઓના તેમની ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક આર્ય દ્રષ્ટિ વડે પ્રાપ્ત દર્શનની અભિવ્યક્તિ છે. વેદમંત્રો એ માનવીની મુક્તિ માટે ઋષિઓએ નિર્માણ કરેલું કિંમતી ઐશ્વર્ય કે ખજાનો છે. આમ ઋગ્વેદ કહે છે, વેદોનો બ્રહ્મનો વિચાર જે શબ્દમાં છેલ્લે સ અક્ષર આવે છે તે શબ્દ દ્વારા વ્યક્ત થયો છે. આ કારણથી વેદોનો અર્થ ધન, જ્ઞાન અને પરમ ઐશ્વર્ય એવો પણ થયો છે. અહીં ધન અર્થાત ખજાનો એનો અર્થ થાય છે દુન્યવી પ્રાપ્તિ અને ભૌતિક સમૃદ્ધિ કરતા વિપરીત અર્થમાં છે. આ ધન તો એવું છે જેનાથી પરમ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો વેદ માતાની કૃપાથી પ્રાપ્ત થયેલ સમૃદ્ધિ એ સૌથી વધુ પ્રભાવકારી પ્રજ્ઞા સ્વયં છે. આ કારણથી જ વૈદિક ઋષિઓ આ પ્રમાણે પ્રાર્થના કરતા હતા, હે પરમેશ્વર, તમે સાક્ષાત વેદ સ્વરૂપ છે, મને બાળકો કે પશુઓના ભારથી નહીં બલકે પરમ ઐશ્વર્યના સ્ત્રોત એવા પ્રજ્ઞાનરૂપી સમૃદ્ધિથી ભરી દો. એ ધનથી મને સંપૂર્ણ સંતોષ મળશે અને આ જ્ઞાન સમૃદ્ધિ આપની સેવા પૂજાને યોગ્ય હોવાથી એ મને મળશે ત્યારે આપને પણ આનંદ થશે.
સ્વામી, આજે લોકોમાં ક્યાંય આવી પ્રાર્થના પ્રગટ થાય એવી લાગણીઓ જોવા મળતી નથી. લોકો આવી વૈદિક પ્રાર્થનાઓ એમાંનો અર્થ સમજ્યા વિના માત્ર ટેવ પ્રમાણે ગ્રામોફોન રેકોર્ડ્સની જેમ બોલી જતા હોય છે, ખરું ને? પરમેશ્વરની કિંમતી ઐશ્વર્યરૂપ ખજાનારૂપ જ્ઞાન તેમને પ્રાપ્ત થાય ખરું?
ભલા આદમી, તે પોતે જ હમણાં કહ્યું કે તેઓ તો ગ્રામોફોન રેકોર્ડ્સની જેમ વેદપાઠ કરતા હોય છે. કેમ તે કહ્યું ને? એટલે તેમની પેલી રેકોર્ડ્સ જેટલું જ્ઞાન અને ઐશ્વર્ય તેમને પ્રાપ્ત થાય, તેમને પૂર્ણ પ્રભાવકારી સમૃદ્ધિ કેવી રીતે મળે? ડાળી તોડીને એને રોપીને એવો કોઈ દાવો કરી શકે કે ઝાડ ઉગી રહ્યું છે? જેઓ વેદોના મંત્રોનો અર્થ ધ્યાનમાં રાખીને સ્ત્રોતોમાં રહેલ ભાવ અનુભવતા રહીને વેદોચ્ચાર કરે છે તેમને જ માત્ર સર્વોચ્ચ કક્ષાના જ્ઞાનની એટલે કે બ્રહ્મ વિદ્યા અથવા તો સકલ ઐશ્વર્યની પ્રાપ્તિ રૂપે બ્રહ્મની કૃપા પ્રાપ્ત થાય છે.
સ્વામી, સામાન્ય રીતે કહી શકાય કે એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જે ધનની ઈચ્છા નહીં રાખતી હોય, પરંતુ કયા પ્રકારના ધનની કે સમૃદ્ધની એષ્ણા રાખવી જોઈએ? ધનનું કયું સ્વરૂપ વેદોને માન્ય છે? વેદો આ બાબતમાં શું કહે છે? કૃપા કરીને મને જ્ઞાન કરો.
વેદમ પરમેશ્વર્યમ, વેદો જ ઊંચામાં ઊંચી કક્ષાનું ઐશ્વર્ય છે. વેદયતિ ઇતિ વેદ, જે શીખવે છે તે વેદ છે. સહ વેદસ્તવમ, વેદોમાંથી જ્ઞાન પ્રાપ્ત કર. સમૃદ્ધિ અને પ્રગતિના સાધન તરીકે ધન કે અર્થની ઈચ્છા રાખીને પછી એ મેળવાય છે એટલે તેને પણ અર્થકહ કહેવાય છે. વેદો જાહેર કરે છે કે અંતઃસ્ફુરણામાંથી મળેલું જ્ઞાન એ એવું ધન છે જેનાથી પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. આને જ માત્ર વેદ અથવા તો વૈદિક સત્ય કહી શકાય. શ્રુતિ અર્થાત વેદશાસ્ત્ર ભારપૂર્વક કહે છે કે માત્ર આવું જ ધન કે સંપત્તિ આરાધક અને આરાધ્ય બંનેને તૃપ્તિનો આનંદ આપી શકે છે. ઋગ્વેદ આ પ્રકારના ધનની પ્રશંસા કરે છે અને શ્રુતિમાં એ પ્રકારના ધનનું વર્ણન અને એને માટેની ભલામણ હોવાથી એનો ઉલ્લેખ શ્રુત્યાક તરીકે કરે છે. જે ધન મનુષ્યના માર્ગદર્શન માટે રચેલા સ્પષ્ટ નીતિ વચનોને અનુસરીને મેળવ્યું હોય તે જ ધનને વેદો વૈદિક ધન તરીકે માન્ય રાખે છે.
શ્રુત્યાક, સ્વામી એનો શું અર્થ થાય છે?
જે વ્યક્તિને ત્યાં પુત્રો પૌત્રનું સુખ પ્રાપ્ત હોય અને દુન્યવી મહત્વાકાંક્ષાઓમાં પણ જેણે આશ્ચર્યજનક કહી શકાય એવી ઊંચાઈની સફળતા મેળવી હોય તેને શ્રીમંત કહે છે. જ્યારે નૈતિક ઉત્કૃષ્ટતા જાળવવી એ વધારે મોટી સંપત્તિ છે। આ સંપત્તિ વૈદિક ઉપદેશોના જ મૂર્ત પરિણામ સ્વરૂપે છે। અને ધર્મ કહે છે, રામાયણ રામની વિગ્રહવાન ધર્મ તરીકે પ્રશંસા કરે છે। ધર્મ પ્રાણી માત્રનું પાલન કરે છે, અર્થાત સર્વ ભૂતાનામ ધારણમતઃ ધર્મઃ। એનો અર્થ, ધર્મ પ્રાણી માત્ર માટે આધાર કે ધારણ કરનાર સ્વરૂપ છે, એ ધારણ કરે છે, માટે જ તેને ધર્મ કહેવાય છે। સર્વશક્તિમાન પરમેશ્વર એ જ આધાર છે અને પાલનહાર છે। પૂજાનો સર્વથી વધુ અસરકારક માર્ગ હોય તો તે ધર્માચરણનો છે। તેથી જ પરમેશ્વરને ધર્મ શબ્દ સાથે સાંકળવામાં આવે છે, એટલે કે ધર્મ નામ અર્થપૂર્ણ છે। પરમેશ્વર દ્વારા પ્રક્ષેપિત આખું એ બ્રહ્માંડ ધર્મ ઉપર સ્થાપિત થયેલું છે। ધર્મો વિશ્વસ્ય જગતઃ પ્રતિષ્ઠા, અર્થાત જે ધર્મ જ્ઞાનથી ભરપૂર એવી પવિત્રતાથી ઓતપ્રોત છે, તેનું અર્થઘટન મનુષ્ય દ્વારા પોતાના સ્વાર્થ કલ્પના અને તરંગો અનુસાર થઈ રહ્યું છે। તેથી ધર્મ અધિકાધિક રીતે વિકૃત થઈ ગયો છે। વેદો અને દેવ જેવા શબ્દો આજે નવા અર્થો અને તાત્પર્ય ધારણ કરે છે। આ પ્રક્રિયા વૈદિક સાહિત્યમાં સ્પષ્ટ રીતે ઉપસી આવે છે। સ્વયં સર્વમ વેત્તિ ઇતિ વેદઃ, અર્થાત તે પોતે જ બધું જાણે છે એ વેદ છે। વેદ એ સર્વજ્ઞ બ્રહ્મ સ્વયં છે, એ વાતને આ વિધાન પ્રગટ કરે છે। શ્રુતિ એ તેનું મૂર્ત સ્વરૂપ છે।
સ્વામી, વેદોમાં જે મંત્રો આપ્યા છે એમાં સ્વાહા શબ્દ વારંવાર આવે છે, સ્વાહાનો અર્થ શું છે?
સરસ। વિધિપૂર્વક પ્રજ્વલિત કરેલા અગ્નિમાં હવિ અર્પણ કરતી વખતે આ શબ્દ બોલવામાં આવે છે। એક અભિવ્યક્તિ છે। લોકો માને છે કે તે વૈદિક શબ્દ નથી। તેઓ દલીલ કરે છે કે આ તો માત્ર યાંત્રિક અભિવ્યક્તિ કે રજૂઆત છે, જે માત્ર કર્મકાંડને જ લાગુ પડે છે। સ્વાહાદેવી નામની એક દેવી છે, જેનું આવાહન સ્વાહા પણ એક સામાન્ય અનુભવ છે, એટલે સ્વાહા બોલવાથી ખાસ એવી પ્રક્રિયા થાય છે।
સ્વામી, વેદોમાં જે મંત્રો આપ્યા છે એમાં સ્વાહા શબ્દ વારંવાર આવે છે, સ્વાહાનો અર્થ શું છે?
સરસ। વિધિપૂર્વક પ્રજ્વલિત કરેલ અગ્નિમાં હવિ અર્પણ કરતી વખતે આ શબ્દ બોલવામાં આવે છે। એક અભિવ્યક્તિ છે। લોકો માને છે કે તે વૈદિક શબ્દ નથી। એક અભિવ્યક્તિ છે। લોકો માને છે કે તે વૈદિક શબ્દ નથી। તેઓ દલીલ કરે છે કે એ તો માત્ર યાંત્રિક અભિવ્યક્તિ કે રજૂઆત છે, જે માત્ર કર્મકાંડોને જ લાગુ પડે છે। સ્વાહાદેવી નામની એક દેવી છે, જેનું આવાહન સ્વાહા શબ્દ દ્વારા કરવામાં આવે છે। દેવતાઓને હવિ અર્પણ કરવામાં આવે છે, તે દર્શાવતો શબ્દ એ સ્વાહા છે। એટલે કે એ શબ્દના બે અર્થ થાય છે। જ્યારે દેવતાઓને તેમના વિવિધ સ્વરૂપો અને નામો સાથે હાવી અથવા બીજી કોઈ સામગ્રી અર્પણ કરવામાં આવે છે, ત્યારે આ શબ્દ સ્વાહા બોલાય છે। જો કે જ્યારે દેવતાઓને બદલે પોતાના પૂર્વજોનું આવાહન કરીને તેને વિધિપૂર્વક અર્પણ કરવામાં આવે છે, ત્યારે સ્વાહાને બદલે સ્વધા શબ્દ બોલાય છે। આ શબ્દ શક્તિથી ભરેલા હોવાથી તેને વાકદેવી એટલે કે વાણીની અધિષ્ઠાત્રી દેવીના આવિષ્કાર તરીકે પૂજવામાં આવે છે અને પૂજ્યભાવથી જોવામાં આવે છે। જે વિધિઓનો દૈનિક જીવન માટે અનિવાર્ય તરીકે અનુરોધ કરવામાં આવ્યો છે અને બીજી વિધિઓ જેનો અમુક પવિત્ર દિવસો પૂરતો જ સ્વૈચ્છિક રૂપે અનુરોધ કરવામાં આવ્યો છે, એ બધી વિધિઓનો પ્રારંભ સ્વાહા ઉચ્ચારણને સાથે પવિત્ર જળનું આચમન લઈને કરાય છે। સામાન્ય રીતે કહીએ તો કોઈ પણ યજ્ઞમાં પવિત્ર અગ્નિમાં કર્મકાંડ મુજબનું અર્પણ સ્વાહા કે સ્વધા મંત્રો વિના અપાતું નથી।
વૈદિક મંત્રોને અંતે જ્યારે બે વધારાના મંત્રો સ્વાહા કે સ્વધા બોલાય છે, ત્યારે એનાથી કયા લાભ થાય છે?
સ્વાહા એ સ્વધાના ઉચ્ચારણ સાથે જ્યારે અર્પણની સામગ્રી હોમવામાં આવે છે, ત્યારે જે દેવતાઓ કે પિતૃઓને માટે અર્પણ વિધિ થતી હોય તેઓ પ્રસન્ન થાય છે. તદુપરાંત જો કોઈ વૈદિક ક્રિયાકાંડના પંડિતો પણ અર્પણ વિધિ માટે અગ્નિ પૂજા કરે અને આદેશ મુજબના મંત્ર સ્વાહા ન બોલે તો અર્પણ દેવતાઓને પહોંચી શકે નહીં. સ્વાહા અને સ્વધા શબ્દો તેમને લગતા દેવતાઓના આહવાન રૂપ છે. એ એવા મંત્રો છે જે દેવતાઓને અને પિતૃઓને સૂચિત કરે છે. ઋગ્વેદ કહે છે, સ્વાહા સ્તૈમસ્ય વર્મણા. સ્વાહાના બે અર્થ છે, એક એ મંત્રોચ્ચાર સહિત અર્પણ કરવું તે, અને બે એમાંનું વૈદિક વિધાન જેમાં સ્તુતિ કે મહિમા ગવાયો હોય તે. એમાંના એક અર્થ લો કે બંને લો, એમાંથી દેવતાઓને અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેઓ સ્વાહા કે સ્વધા મંત્રો સહિત સ્તુતિ કરનાર વ્યક્તિની પ્રગતિ કરાવે છે.
સ્તુતિ કરનારની પ્રગતિ કરાવે છે એના શું અર્થ થાય છે?
વેદોની મહોર ધરાવતા શબ્દો વડે સ્તુતિ કરવાથી એ વ્યક્તિમાં જુદી જુદી પ્રગતિકારક ગુણવત્તા આવી જાય અને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટેની તક ઊભી થાય, એવી દૈવી કૃપા તેને પ્રાપ્ત થાય છે.
વેદોમાં આ સ્વાહા મંત્ર એના પ્રણાલીગત અર્થમાં વપરાયો હોય એના કેટલાક ઉદાહરણો મારે જાણવા છે.
કેશવાય સ્વાહા, પ્રાણાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, આ કેટલાક ઉદાહરણો છે. અને મંત્રનો અર્થ થાય છે, સ્વાહુતમ અસ્તુ સુહૃતમ અસ્તુ.
સ્વાહુતમ અને સુહૃતમ એ બે શબ્દોના શા અર્થ થાય છે?
એનો અર્થ છે, અર્પણ કરેલી સામગ્રી સ્વાહા થઈ જાઓ એટલે કે બરાબર બળી જાઓ અથવા સાચી રીતે તે પચી જાઓ.
સ્વામી, એનાથી મારામાં એક શંકા જાગે છે. અગ્નિમાં નાખેલ સામગ્રી સંપૂર્ણપણે બળી જાય છે, આપણે મંત્રોને બોલીએ તો પણ એક સામાન્ય અનુભવ છે, એટલે સ્વાહા બોલવાથી ખાસ એવી કઈ પ્રક્રિયા થાય છે?
સ્વાહુત એટલે માત્ર અગ્નિમાં અર્પણ કરેલ સામગ્રીનું બળી જવું કે સંપૂર્ણપણે હોમાઈ જવું એટલું જ નથી. દુન્યવી દ્રષ્ટિ બિંદુએ માત્ર આટલું જ દેખાય છે, પરંતુ વેદો કે શ્રુતિ માને છે કે સામાન્ય રીતે આપણા ભૌતિક સ્વરૂપ અને કાર્યના કરતા પણ વિશેષ એવું અગ્નિનું દિવ્ય સ્વરૂપ અને કાર્ય પણ છે. દિવ્ય સ્વરૂપો દેવતાઓ ઇન્દ્રિયોની પહોંચની બહાર હોય છે, એટલે વેદો દેવતાઓની પૂજા કર્મકાંડ અને વિધિ સાથે કરવાની ભલામણ કરે છે અને અગ્નિ કે અગ્નિ દેવતામાં અન્ય દેવતાઓનું ઉદ્ભવ સ્થાન અને તેનું પોષણ પણ સમાયેલા છે. અગ્નિરેવ દેવ યોનિહ. અગ્નિ દિવ્ય અને મૂળ તત્વ છે. જે કોઈ વ્યક્તિ અગ્નિ દ્વારા દેવતાઓને નૈવેદ્ય સામગ્રી અર્પણ કરે છે તેનામાં દિવ્ય ગુણોની કૃપા પ્રાપ્તિ થાય છે. જેઓ આ હકીકત સમજી તેઓ જ એ સિદ્ધાંતને પામીને તેનો લાભ લઈ શકે છે. આનંદ લેનાર એટલે કે ભોગ ભોગવનાર અર્થાત ભોગતા, અને એ આનંદ પામનાર વસ્તુ અર્થાત ભોગ્ય, આ બે અંશો વડે જગત બન્યું છે. આ બે જ્યારે એક થાય છે ત્યારે તે બળી જાય છે અને ત્યારે અત્ત તરીકે ઓળખાય છે. એટલે કે ભોગતા આ વ્યવહારિક અને સ્વાભાવિક નિષ્કર્ષ છે, તે એકને ભોગ્ય કહેવું એ યોગ્ય નહીં લાગે. ઠીક, તો ભોગતા કોણ છે? અગ્નિ જ એ અર્પિત નૈવેદ્યનો સ્વીકાર કરે છે. સૌથી પ્રથમ કર્મનું દૈવી તત્વ આદિત્ય અર્થાત સૂર્ય છે. એનું જ આધ્યાત્મિક પ્રતિરૂપ પ્રાણાગ્નિ છે, જે પ્રાણીઓમાં જીવન શક્તિ રૂપે તેની અંદર રહે છે. અગ્નિની અંદર આજ્ય અર્થાત ઘી અને સોમ અર્થાત સોમ છોડનો રસ કે સોમરસ રહેલ છે. અગ્નિમાં હોમાયેલ અર્પણ સામગ્રીને આહુતય કહે છે, એનો અર્થ થાય છે મુકાયેલ. દેવતાઓ દ્રષ્ટિ સીમાની બહાર રહેવાનું પસંદ કરે છે, એટલે અર્પિત નૈવેદ્યને આહુતિઓ પણ કહે છે.
અગ્નિ તો દ્રષ્ટિ સીમાની અંદર છે, એને શું કહે છે?
ત્યારે અને અગ્રી કહે છે. અગ્રી એટલે પહેલું, એનું સર્જન સૌથી પ્રથમ થયું હતું એટલે એ નામ પડ્યું છે. જ્યારે દ્રષ્ટિસીમાની બહાર હોય છે, પરોક્ષ હોય છે, ત્યારે તેને અગ્નિ કહે છે।
આહુતિનો શું અર્થ થાય છે?
જે અગ્નિ વિધિપૂર્વક પ્રગટાવ્યો હોય અને એ પ્રમાણે જ પ્રજ્વલિત રાખ્યો હોય, તેમાં અર્પણ કરવામાં આવતી સમિધ સામગ્રી એટલે કે નૈવેદ્યની આહુતિ આપી એમ કહેવાય છે। તદુપરાંત આહુતિ શબ્દમાં પરમેશ્વરને કે જે તે દેવતાઓની આહુતિ સ્વીકારવા માટે આવાહન કરવામાં આવે છે, એ અર્થ પણ સમાયેલ છે। આ એ શબ્દનો ખાસ અર્થ છે। વસટકાર, સમજૂતી આપતા સૂત્રો એ માત્ર સ્વાહા મંત્રની અસરમાં ઉમેરે છે। જે આહુતિ માટે દેવતાઓને તે સ્વીકારવામાં આમંત્રણ હોય, તે જ આહુતિ તેનો સ્વીકાર કરે છે। સ્વાહા એ સરસ્વતીને અપાયેલું બીજું નામ છે, કારણ કે તેઓ વાગદેવી છે। વૈદિક શબ્દની અધિષ્ઠાત્રી દેવી છે। વૈદિક શબ્દ આત્માનો જ ઉલ્લેખ છે, તેમજ સ્વાહાનું છે। દૈવી ભાગવત જાહેર કરે છે કે સર્વોપરી સર્વોચ્ચ દેવી ગાયત્રી અને સ્વાહા એ બંને છે। લલિતા સહસ્ત્રનામ અર્થાત સર્વોચ્ચ દેવી લલિતાના 1008 નામો જાહેર કરે છે કે સ્વાહા અને સ્વધા નામો જ। સ્વાહાનો અર્થ અંત જેવો પણ થાય છે, અંદર જવું કે પૂર્ણાહુતિ થવી એવો પણ થાય છે।
કયા વેદને અથર્વ કહે છે? બીજા ઘણા નામો વડે પણ ઓળખાવાય છે। કયા વેદને અથર્વ કહે છે? બીજા ઘણા નામો વડે પણ ઓળખાવાય છે।
હા, એ વેદના ઘણા લોકપ્રિય નામો છે। બ્રહ્મવેદ, આંગીરો વેદ, અથર્વાંગીરો વેદ, ભૈયશ્ય વેદ, કાલિદાસે વશિષ્ઠ ઋષિની એમને અથર્વ નિધિ અર્થાત અથર્વ જ્ઞાનનો ખજાનો કહીને પ્રશંસા કરી છે। આટલી ઊંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાને લીધે વશિષ્ઠ ઋષિની રાજગુરુ તરીકેની સ્થાપના થઈ હતી। તેનાથી એમનું ચારેય વેદો એટલે કે ઋગ, યજુર, સામ અને અથર્વ એના ઉપરનું પ્રભુત્વ સિદ્ધ થયું હતું અને યજ્ઞ યાગાદી વગેરે કર્મકાંડની વિધિઓ ઉપર નિરીક્ષણ રાખવાનો અધિકાર પણ તેમને પ્રાપ્ત થયો હતો અને પોતે પણ શાસ્ત્રોકૃત વિધિઓ અને ક્રિયાઓ કરાવી શકતા હતા।
સ્વામી, અથર્વવેદના મંત્રોના કોઈ ખાસ નામો પણ છે?
એ મંત્રોને સિદ્ધ મંત્રો તરીકે નવાજવામાં આવે છે, એટલે એવા મંત્રો જે વચન પ્રમાણેની અસરો અંગેની ખાતરી આપે છે। ગાયત્રી મંત્રની અધિષ્ઠાત્રી દેવી જેને ગાયત્રી દેવી કહે છે, તેના ચરણો રૂપે ઋગ, યજુર અને સામવેદો છે। મીમાંસા શાસ્ત્ર અર્થાત અર્થઘટન અને જાંચત પાસનું શાસ્ત્ર એમનું નિષ્ક્રિય અથવા સ્થિર પાસું છે અને અથર્વવેદ એ પ્રવૃત્તિ દર્શાવે છે।
મને આ જરા ગૂંચવણ ભર્યું લાગે છે। આ સિવાય વેદોની અગત્યતા સહેલાઈથી સમજી શકાય એવી દુન્યવી રૂપકો દ્વારા સમજાવવાની બીજી કોઈ રીતો નથી?
ભલે, સાંભળ। અથર્વવેદ એક વિશાળ વૃક્ષ છે। ઋગ, યજુર અને સામવેદો એ થડ અને ડાળીઓ છે અને સ્મૃતિ અને પુરાણો એ તેના પાંદડા છે। એક જ સૂર્ય અર્થાત આદિત્ય એ યજુર્વેદમાં યજુઃ, સામવેદમાં સામ, ઋગ્વેદમાં ઉર્ધ્વ અને અથર્વેદમાં યજુ તરીકે પૂજ્ય છે।
અથર્વનો શું અર્થ થાય છે?
એનો અર્થ થાય છે સ્થિર અચળ વ્યક્તિ જેનો સ્વભાવ દ્રઢ છે। અથર્વવેદને વેદમાં ઘણીવાર પ્રાણ આત્મા અર્થાત પરમ ચૈતન્ય જે પ્રાણવાયુને કાર્યરત રાખે છે અને પ્રજાપતિ અર્થાત જન્મેલા પ્રાણી માત્રનો રાજા પણ કહે છે। એમાંથી આગળના અર્થમાં એને પ્રાણપતિ પણ કહે છે। આ પ્રજાપતિને સૌ પ્રથમ લાકડાની વલોણાની પ્રક્રિયાથી ઘર્ષણ દ્વારા અગ્નિ પેદા કરવામાં સફળ રહેનાર તરીકેનો યશ આપવામાં આવે છે। વેદોમાંથી ત્રણમાંથી દરેકને કોઈ ને કોઈ સમયે સૌથી પહેલા વેદ તરીકે ગણાવ્યા છે, પરંતુ છેલ્લા વેદની વાત છે ત્યારે અથર્વ વેદનું જ નામ લેવામાં આવે છે।
આ વેદમાં પરમેશ્વરના કેટલા સ્વરૂપો નિરૂપાયા છે?
યાતો રુદ્ર શિવાંતો ધૌર્ય પાપનાશિની એમ કહેવાયું છે, એટલે કે ઈશ્વરના બે સ્વરૂપો હોવાનું વર્ણન છે, શાંત અને રૌદ્ર।
દ્રષ્ટાંતો આપવા વિનંતી છે.
થાંભલામાંથી પ્રગટેલ ભગવાનનું નરસિંહ સ્વરૂપ પરમ ભક્ત પ્રહલાદ માટે સૌમ્ય, શાંત, સુંદર અને કલ્યાણકારી હતું. અને તે જ વેળાએ પિતા હિરણ્યકશ્યપ, જેઓ ઈશ્વરનો સૌથી વધુ તિરસ્કાર કરતા હતા, તેને માટે તે રૌદ્ર સ્વરૂપ હતું. ઠીક ત્યારે પ્રકૃતિ, જે ઈશ્વરીય સંકલ્પનું મૂર્ત સ્વરૂપ છે, તેમાં પણ સૌમ્ય અર્થાત શાંત અને રૌદ્ર એમ બે સ્વરૂપો છે જ. જળ એ પ્રાણીઓના પાલન પોષણ માટેનું અગત્યનું તત્વ છે. એ જીવન માટે આવશ્યક અને તંદુરસ્તી બક્ષનાર છે, અને એ જ સાથે મૃત્યુ લાવનાર ઘાતક પણ તે નીવડે જ છે.
ફરીવાર વધુ દ્રષ્ટાંતોની યાચના કરું છું, તો ક્ષમા કરશો જી.
પ્રાણી માત્ર અન્નને કારણે અસ્તિત્વ ધરાવે છે. શાસ્ત્રોના કહ્યા પ્રમાણે અન્ન ત્રણ પ્રકારનું હોય છે. સાત્વિક અર્થાત શાંતિ અને સુસંવાદિતા લાવનાર, રાજસિક અર્થાત આવેગો, ઉર્મિઓ, પ્રવૃત્તિઓ અને સાહસોને વિકસાવનાર, તથા તામસિક અર્થાત આળસ અને પ્રમાદ લાવનાર. વ્યક્તિએ વિવેદ રાખીને પોતાના ખોરાક પસંદ કરવો જોઈએ અને તેનું ગ્રહણ પણ અંકુશિત અને મર્યાદિત રૂપમાં કરવું જોઈએ. ત્યારે ખોરાક જ આરોગ્યપ્રદ ઔષધ બની જશે. બીજી બાજુ જો મર્યાદાની બહાર વિવેકહીન થઈને ખોરાક આરોગવામાં આવે તો તે માંદગી લાવે છે અને દુઃખ તથા શોકનું કારણ બને છે. ત્યારે તે ભયજનક ભાગ ભજવે છે. વેદોમાં આ જ હકીકતને અન્ન શબ્દની ઊંડી જાંચ કરીને સ્પષ્ટ કરવામાં આવી છે. અને અન્ન શબ્દની મૂળ ધાતુ અદ છે, જેનો અર્થ થાય છે ખાવું. એટલે કે જે વસ્તુ કે જેને જીવિત પ્રાણીઓ દ્વારા આરોગવામાં આવે છે, અને તે સાથે એ જે વ્યક્તિ એને આરોગે છે તેને ખાય છે, એટલે તે અન્ન બને છે. તે લાભકારી છે અને નુકસાનકારક પણ છે. અથર્વ અને આંગિરસ ઋષિઓ જેમણે આ વેદોના મંત્રો આર્ષ દ્રષ્ટિથી રચ્યા, તેમણે પરમેશ્વર અને સૃષ્ટિ એ બંનેનું બેવડું સ્વરૂપ સ્વીકાર્યું છે. તેઓ અનુભવ કરનારની પાત્રતા પ્રમાણે સૌમ્ય અને રુદ્ર પણ જણાય છે. પરંતુ ઊંડા અર્થમાં અને તેમની સમગ્ર અસર જોતા કહી શકીએ કે આ મંત્રો તો આત્મ સાક્ષાત્કાર માટે જ છે અને માનવ જાતની સમૃદ્ધિ અને શાંતિમાં વધારો કરનાર છે.
સાઈરામ લીલા કૈવલ્ય વાહિની પ્રકરણ અહીં પૂર્ણ થાય છે.